સોળ વચનામૃતને આપણે સમજ્યા તે અત્યારે સત્તરમો વચનામૃત સમજવા માટે આપણે જરા ઊંડા ઉતરીએ. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. એ તમારો વ્યવહાર બારી કરજો. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. સંવત 1876 ના માક્ષરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમને બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી, ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખુશ્યો હતો અને અતિ પ્રસન્નતા બિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા, જે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનયની વાત કરે છે, જે કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે? માટે જેટલું પાળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતે મોડી વાત કરીને ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ હિંમત રહિત વાત કરશો નહીં, સદાય હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી રીતે હિંમત રહિત વાત કરે તેને તો નપુસક જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. સરસ વાત કરી મહારાજે. પ્રથમનું 17મું વચનામૃત છે, એની અંદર મહારાજ ત્રણ મેન વસ્તુ બતાવે છે. એક તો હિંમત વિનાની વાત કરે કુસંગ છે. હિંમત વિનાની વાત કેવી કરે છે? ભગવાનનું વચન માનવું, આજ્ઞા પાળવી કે ધ્યાન કરવું તે આપણું ધરાતું નથી. ત્રીજા નંબરમાં જેના માધ્યમથી ભગવાનની પ્રસન્નતા થાય છે એવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને ગૌણ કરે છે. મહારાજ કે એને નપુસક સરખો સમજવો, એ મોળી વાત થઈ જાય તે દાડે ઉપવાસ કરવો. અને ભક્તો એક વાત બહુ સ્પષ્ટ છે, મોક્ષના પથમાં શબ્દ બહુ જ મહત્વનો છે. લખવું હોય ત્યાં લખજો, મોક્ષના પથમાં શબ્દ બહુ જ મહત્વનો છે. શબ્દના માધ્યમથી જીવાત્મા છે એક મારા સુધી પણ પહોંચી જાય છે, શબ્દના માધ્યમથી જીવાત્માનું પતન પણ થાય છે. મોક્ષના પથમાં વિધ વ્યવધાનો બહુ જ મહત્વના છે પણ એમાં શબ્દ અતિ મહત્વનો છે. મુમુક્ષ મોક્ષને માર્ગે ચાલવા માટે પ્રયાસ કરતો હોય, થોડી મુમુક્ષતા અને એને જો બળ ભર્યા શબ્દ મળી જાય તો દોડતો થઈ જાય અને એ વિચાર કરતો ને એમાં જો નબળા શબ્દ પડે તો તૂટી જાય. મહારાજે એક નારાયણ ગીતામાં બહુ સરસ વાત કરી, બહુ અદ્ભુત વાત કરી. ભગવાન સ્વામિનારાયણ કેવડા મોટા સર્વોપરિ ભગવાન હશે તમે વિચારો. મારા નારાયણ ગીતામાં એમ લખ્યું, જે સાધુ પુરુષના પ્રસંગ થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ દઢ થતા હોય એવા સાધુ પુરુષની બાબતમાં કોઈ ગમે તે વાત કરે તો પણ મોક્ષને ઈચ્છનારો વ્યક્તિ એ વાતનો કદી સ્વીકાર ન કરે. આ શબ્દ પર્યંત જ વાત લખી છે. માનો કે કોઈ મુમોક્ષને ખરેખરો જોગ છે, ખરેખરા ભગવાન એકાંતિક ભક્ત કે સાધુનો જોગ છે, અથવા તો આચાર્ય મારા સાથે ખૂબ જ બિચારો જોડાયેલો છે અને એને પોતાના હૃદયની અંદર પણ ખૂબ આનંદ વર્તે છે, ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ દઢ થતા જાય છે, ઉપાસના દઢ થતી જાય છે અને આંબ્યો કાંબીશ મહારાજને એટલો બધો આગળ વેગમાં જઈ રહ્યો છે, પણ એમાં જો એને એવા શબ્દ પડી જાય તો મુમોક્ષ ત્યાં રોકાઈ જાય. જેમ ગમે તેટલી સ્પીડમાં 120ની સ્પીડમાં ગાડી જતી હોય પણ ફાટક આવે એટલે ગાડીને ઉભી રાખી દેવી પડે. એ મુમુક્ષ ગમે તેટલા વેગમાં મોક્ષને પથે જતો હોય પણ જો શબ્દ એને નબળો પડે તો મોક્ષ માર્ગ થકી મુમુક્ષ સદૈવને માટે ફંટાઈ જાય છે. મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કે મુમુક્ષ ખરેખરો છે ભગવાનને પામી જાય એવો, પરંતુ કંઈક બધા નહીં, મારે કુસંગનો ભાગ રહ્યો જાય છે. રહ્યો જાય છે એટલે તો કુસંગ થઈ ગયો એમ ન કે. માહી કોઈ કોઈ મહારાજ કે નબળી વાત કરે છે. અને ભક્તો યાદ રાખજો, નબળા નબળું થોડું વર્તા તો એના કરતા નબળી વાત વધારે ભયંકર છે. માનો કોઈને આત્મનિષ્ઠા ખૂટે છે ને એ પોતે થોડો ગૌણ વર્તે છે, પોતે ગૌણ વર્તે છે એને એકલા નુકસાની છે, પણ પોતે ગૌણ વર્તે છે ને પછી એ વાતને પ્રવર્તાવે છે અને ઘણાને મોઢે વાત જો કરે તો ઘણા બધા મોક્ષને પથે ચાલતા રોકાઈ જાય છે. એટલે મહારાજે નતર આમ આપણને સદ લાગે ને, મહારાજ ગૌણ વર્તે ને કુસંગ નો કીધો અને વાત કરે ને કુસંગ કીધો, એમ કેમ કીધું એમ? એનું કારણ એ છે ગૌણ વર્તે ની વ્યક્તિગત નુકસાની છે, પણ એ વાત જયારે કરશે ત્યારે હજારો લોકોને નુકસાની જશે, કેટલાય મુમુક્ષ મોક્ષ પથ થકી પાછા પડી જશે. માટે મહારાજ કે જે શબ્દના માધ્યમથી કોઈની વાત નહીં સ્વીકારતા, પોતાના અંતરની વાત સ્વીકારી, કોઈના શબ્દથી પોતે મોક્ષના પથમાં પાછો પડવા માંડે, આમ ભગવાનને પામવાની તાલ આવેલી હોય અને ઉમંગ હોય કાફી નિર્વાસની થયે છૂટક્યો છે, એક એક ગુણને દ્રઢ કરવા છે અને દેહ પડે પેલા ઉર્ધ્વ રહેતા સ્થિતિને પ્રાપ્ત કરવી છે, આવા સંકલ્પથી આગળ વેગ પકડતો હોય અને જે શબ્દથી પીછેહઠ થાય, એનો શબ્દ જિંદગીમાં કોઈ દેહ સાંભળશો નહીં. આજથી ઘણા વર્ષ પહેલા એક સાધુ હારા જાણ્યા હતા આપણે, અને નવે નવો સાધુ થયેલો, એક જ વર્ષ થયો, એક વર્ષે નહીં થયું, ચાર છ મહિના થયેલા. જેતપુરમાં અર્ધ શતાબ્દી મહોત્સવ ચાલતો હતો અને મહોત્સવમાં મેં ગયેલા, એટલે આપણે તો પેલા સાધુની પાસે સત્સંગ કરવા બેઠા કે જૂના સાધુ છે આની પાસે બેસીએ તો આપણને કાંઈક જીવનમાં સાધુતાના ગુણ મળે. બેઠા અને એણે શરૂ કર્યું આચાર્ય બાબતમાં, એટલું બોલ્યા એટલું બોલ્યા, મને તો હૃદય ઉદ્વેગને પામી ગયો. અને ઉપરથી આચાર્યને જ દેખાતા હતી અને સભામાં આચાર્ય માટે આહુડા પાડે અને પાછળ તો એટલું બોલ્યા એટલું બોલ્યા, ઉદ્વેગને પામી ગયું હૃદય. બે ટંક તો માનસી ન થઈ, નક્કી કર્યું જિંદગીમાં આ સાધુની પાસે આજ પછી બેહવું નહીં એમ. ભલે કદાચ પ્રસંગોપાત પ્રસંગ પડે, સમયમાં બેઠા હોય, એકાંતમાં તો જિંદગીમાં ન બેહવું એમ. ઘણું શ્રેષ્ઠ જણાતું હતું, પણ છેવટે એ કાચું જ નીકળ્યું. અને બીજા નંબરમાં એને કેટલો બધો સ્વાર્થ વૃત્તિ ભળી છે. અને યાદ રાખજો, સ્વાર્થ વૃત્તિ જયારે ભળે ને ત્યારે માણસ કેટલી હદે નીચે ઉતરી જાય એની કોઈ હદ નથી હોતી. સ્વાર્થ વૃત્તિ જયારે ભળે છે ત્યારે, સ્વાર્થ વૃત્તિ ન ભળે તો માણસ વિચારે કે આ બિચારો આમ સહજ વિચારે, આ બિચારો હજી નવે નવો સાધુ થયેલો છે, હજી તો ચાર છ મહિના માંડ બિચારા થયા છે, પાપા પગલી કરે છે અને એને હું આવા શબ્દો કહીશ તો એનું મોક્ષનું શું થશે? વાલા ભક્તો, જેતપુરથી પૂજ્ય પદ ભક્તિ સમુદાસ સ્વામી પધાર્યા છે. મોક્ષના પથમાં મુમુક્ષ વિચારે કે આવા શબ્દ કહીશ તો આ મુમુક્ષનું શું થશે? સજ્જનતા જેના જીવનમાં હોય એ માણસ એનો વિચાર કરે. મહારાજ બહુ સરસ વાત કરી, મારે કે નબળો શબ્દ જે દાડે કહે તે દાડે એને નપુષક જેવો જાણવો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કોઈ પણ બાબતમાં કોઈ નબળો શબ્દ કહે, નિયમ ધર્મ પાળવામાં નબળો શબ્દ કહે, કોઈ પણ બાબતમાં મહારાજ કેટલી સરસ વાત કહે. મહારાજ કે કુસંગ છે, સત્સંગમાં રહ્યો જાય છે એ કુસંગને કાઢવો છે. માનો દસ જણા નક્કી કર્યું દસ જણે નક્કી કર્યું છે કે આપણે આ વર્ષે ચાતુર્માસમાં ચાંદ્રાણી કરવું છે. દસ જણે નક્કી કર્યું આપણે ચાંદ્રાણી કરવું છે. એક જો ઢીલો અંદર પહેરી જાય, દસમાં એક ઢીલો પહેરી જાય, ચાંદ્રાણી કરવાથી પછી એસિડિટી થઈ જાય, પછી દવાખાને જવું પડશે અને પછી ભજન એ નહીં થાય. એના કરતાં ચાંદ્રાણ કરવા કરતાં પાંચ માળા વધારે કરો, સામે ગુણ એવો દેખાડતી ઓલાના મનમાં થાય મારી વાત સાચી છે તો કાંઈ કરવું નહીં, પછી ચાંદ્રાણી ન કરે, માળા ન કરે, બેમાં એકી ન કરે. એટલે મહારાજ જે વાત કહી રહ્યા છે બહુ મુદ્દાસર વાત મહારાજ બતાવી રહ્યા છે. મહારાજ કે એવું પ્રકરણ ચલાવવું છે કે વાત ઉભી ન રહે, નબળી વાત ઉભી ન રહે. અને ભક્તો, નબળી વાત ઉભી નહીં રહે ને તો નબળું જીવને ઊભું નહીં રહે, સમજણું. વાત શ્રેષ્ઠ થશે તો જીવન પણ શ્રેષ્ઠ થશે, થવું જ પડે. અને શ્રેષ્ઠ જો જીવન ન કરી શકે, વાત શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ જીવન ન કરી શકે તો એ સત્સંગમાં ટકી પણ ન શકે. શ્રેષ્ઠ વાતની પાછળ શ્રેષ્ઠ જીવનને પહોંચવું જ પડે. એટલે મહારાજને શ્રેષ્ઠ વાત કરીને કે સારું દેખાડવું નથી ખાલી, પણ શ્રેષ્ઠ વાતની પાછળ નિચોડ તો એ જ છે મહારાજનો. શ્રેષ્ઠ વાત થશે તો શ્રેષ્ઠ જીવન થશે. તમે જો સ્વામી વાતોમાં લખ્યું કે 40 વર્ષથી જુનાગઢ દેશમાં ડાકલું નથી બેઠું, એની વાત કેટલી બળવાળી છે. ત્યારે ડાકલું ન બેઠું કહો, નહીતર એમ કે ભાઈ એ વાત સાચી, પણ તમારે સ્વામિનારાયણ કોણ કુળ દેવીને માનવા, પણ પાછું પૂજા તો કરજો આપણે, એમ પૂજા ન છોડશો, કુળદેવીને માનો ને પૂજા કરશો, પછી કેમ કરી સેટિંગ થાય બિચારાને. હે, અને એવો નબળો શબ્દ પડ્યો હોય પછી કોઈ ખારો શબ્દ કહેવા આવે અને એમ કે ભલામણા સ્વામિનારાયણ વાળાને કાંઈ ન હોય તો એને છોડે. યાદ રાખજો, બળ ભર્યા શબ્દ કહેનારને છોડશે પણ વેલાને છોડી શકશે નહીં. માટે નબળી વાત જ નહીં, મોક્ષનો પથ જ એવો છે, એમાં નબળી વસ્તુ ચાલી ન શકે, નબળી વાત ન ચાલી શકે, નબળું જીવન ન ચાલી શકે, નબળો વિચાર ન ચાલી શકે. નબળો વિચાર થશે, નબળી વાત થશે, નબળી વાત થશે તો નબળું જીવન થશે. એટલે મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ કે વાતના કરનાર હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે, જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે, બોલો કોણ પાળી શકે, એનો મતલબ કોઈ પાળી જ નથી શકતો. એમ પોતે જ્યારે ન પાળી શકે, પોતે જ્યારે ન પાળી શકે ત્યારે આપણે સવારમાં જ વાત કરી હતી કે ભક્ત સેવીને ભક્ત હૃદયને કોઈ સમજી જ શકાય નહીં. પોતે જીવનની અંદર કોઈ પણ વસ્તુને અમલ કર્યા વિના અને પાલન કર્યા સિવાય બીજાની પ્રત્યે એવો દિવ્ય ભાવ પ્રગટાવી જ ન શકાય કે હું નથી પાળતો પણ આ પાળતા છે. ઉપર ન બોલે પણ અંતરમાં એને રહી જાય કે હું નથી પાળતો, મારથી નથી પડતું, આનથી પણ પડતું હોય. અને મહારાજ ત્યાં સુધી લખ્યું, મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ વિદ્વાનો બધા શાસ્ત્રના માધ્યમથી તો મોક્ષની બધી વાત સમજે છે અને તેમ છતાંય પણ કેમ ગૌણ વર્તે છે. ત્યારે મહારાજ કે કામકૃત લોભાદી કે હરાવી દીધા છે, જેથી કરી અંદરથી એમ માની લીધું છે કે આ ભગવાન કહેવાય છે અને મોટા પુરુષ કહેવાય છે, એની અંદર આ દોષ તો હોય પણ એને ક્યાંય કોણ. મહારાજ કે પછી એને કઈ રીતે આગળ વધી શકાય. એટલે ભગવાનના ભક્ત તેથી દિવ્ય સમજાય, ભગવાન સાધુ તેથી દિવ્ય સમજાય જે દાડે પોતે સ્વયં દિવ્ય થાય, તેથી જ એનાથી શ્રેષ્ઠ શબ્દ નીકળશે જે દાડે પોતે શ્રેષ્ઠતાને અમલમાં મૂકશે. એવમ શ્રેષ્ઠ કક્ષાએ નથી પહોંચ્યો પણ શ્રેષ્ઠ થવાનો સંકલ્પ થશે ને તો એ માણસના મોઢામાંથી શ્રેષ્ઠ શબ્દ નીકળશે. ખાલી સંકલ્પ થશે ત્યાં શ્રેષ્ઠતાની તાકાત એ છે. ખાલી સંકલ્પ મજબૂત શ્રેષ્ઠ થયો ત્યાં નબળા વિચારો બંધ થઈ જશે, નબળા સંકલ્પ બંધ થઈ જાય. ખાલી સંકલ્પ ઉઠશે ત્યાં તો પછી એ શ્રેષ્ઠ કક્ષાએ પહોંચશે, પછી એમાં શું ખામી રહેશે. માટે મહારાજ કે નબળી વાત તો કરવી જ નહીં. અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે, કોઈ વર્તમાન ધર્મ પાળી શકતું, કોઈ પાળતું નથી. આમ મહારાજ કે નબળી વાત કરે છે, માટે જેટલું પાળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમ ઉદાહરણ છે તે કલ્યાણ કરશે. અહીંયા શું કે ભગવાન તો અધમ ઉદાહરણ છે તે કલ્યાણ કરશે, એમ કરીને ગૌણ કરી નાખે છે. જો મહારાજે મહિમા બહુ કીધો, ઉપાસનાની બહુ જોરદાર મહારાજ વાતો કરી, મહિમાની ખૂબ વાતો કરી, પણ મહારાજ કોઈ જગ્યાએ નિયમ ધર્મને ગૌણ કરવાની વાત કરી જ નથી. તમે પુરુષોત્તમ પ્રકાશની અંદર આપણે સાંભળીશું કેવો મહિમા, કેવો મહિમા, કેવો મહિમા, પણ એક જગ્યાએ એવું જોવા નહીં મળે કે મહારાજ આજ્ઞાને ગૌણ કરી અને પછી મહત્વતા ગાતા હશે, કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અને મહારાજને એવું કોઈ ગાય તો ગમે નહીં. પ્રથમના 77માં વચનામૃતમાં બહુ અદ્ભુત વાત, મહારાજ કે કોઈ જ્ઞાન કે ભક્તિનું અવલંબન લઈ પંચવર્તમાનને જો ગૌણ કરતો હોય તો મહારાજ કે એના મોઢાની વાત પણ સાંભળવી નહીં અને વચનદ્રોહી ગુરુદ્રોહી જાણવો. કારણ કે નબળી વાત કરે છે અને મિશ શ્રેષ્ઠ પણ લે, મહાત્માનું મિશ લે છે, તો મહારાજ કે એના જીવનની અંદર કોઈ દી ભગવાન રહી શકશે નહીં. જીવનની અંદર બહુ અંતરથી આનંદમાં રહેવો, એને બે વસ્તુ દૃઢ કરવી પડે, મહિમાએ ખૂબ દૃઢ કરવો અને આજ્ઞાએ ખૂબ દૃઢ કરવી. યાદ રાખજો, એકલો મહિમા હશે ને તોય મોજ નહીં આવે, એકલી આજ્ઞા હશે ને મહિમા નહીં હોય ને તોય મોજ નહીં આવે. શું કામ ખબર છે, મહિમા ખૂબ સમજતા હશે, મહિમાથી આનંદ ખૂબ આવશે, પણ થશે શું, ધીમે 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 કરતા આજ્ઞાને ગૌણ કરી નાખશે. અને ઇન્દ્રિય અંતઃકરણ તો ઇન્દ્રિય અંતઃકરણ જ છે, એ માયાના જ છે, એ તો મોકો જ જોવે છે. આજ્ઞા ગૌણ થશે એટલે તરત જાડ થશે. અને માનો કે આજ્ઞા દ્રઢ પાળે પણ મહિમા નથી સંતોનો, નહીં ભક્તો, નહીં આચાર્યનો, કોઈનો મહિમા નથી, તો માણસ જેમ જેમ આજ્ઞા પાડતો છે તેમ તેમ બરડ થતો જાય. જેમ આજ્ઞા પાડશે એમ બરડ થાય. માનો કે ચાતુર્માસ આવ્યો ને બીજાએ વ્રત ન કર્યું, એને એક ચાંદ્રાણી કર્યું, ચાંદ્રાણી એટલે બરડ. એમાં વળી બીજા પચી માળે ફેરી, એને પાંત્રી ફેર્યું એટલે બરડ. એ જેમ જેમ વધારે દઢીકરણ એમ બરડ થતો જશે. અને માનો કે આજ્ઞા નથી અને મહિમા છે, તો મહિમા સમજતા સમજતા આજ્ઞા હાવ સાફ થઈ જાય. આ મહિમાની અંદર કોમળપણું છે, મહિમાની અંદર કોમળપણું છે, આજ્ઞા અંદર બરડપણું છે. પણ જો બે ભેગું થઈ જાય મહિમા ને આજ્ઞા, તો બરડપણું જતું રહે અને ગાફલપણું જતું રહે. મહિમા ગાફલતા લાવે છે, જ્યારે આજ્ઞા અહંકારી બનાવે છે. બે જો ભેગું થઈ જાય, સાયન્સનું સૂત્ર છે ને H2O, હાઇડ્રોજન 2 પ્લસ ઓક્સિજન 1 ઇક્વલ ટુ વોટર. બે ભેગું જ્યારે થાય ત્યારે જ જેમ પાણીનું નિર્માણ થાય છે, એમ બે ભેગું જ્યારે થાય ત્યારે ભગવાનની પ્રસન્નતા નિર્માણ થાય છે. મહિમા અને આજ્ઞા બે ભેગું થાય ત્યારે ભગવાનની પ્રસન્નતા નિર્માણ થાય છે. બહુ સરસ વાત મહારાજ બતાવી રહ્યા છે. એમ કહે કે ભગવાન તો અધમ ઉદાહરણ છે અને એ તો કલ્યાણ કરશે, પડે એટલું પાળીએ, બાકી આ પંચવર્તમાંને કોણ દડ કરીને પાળી શકે છે, એવી જો વાત કરે તો મહારાજ કહે એમ નપુંસક સરખો જાણવો. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે તેને ધરાય છે. તે બેઠા બેઠું શું ધરાવવા મળે? ભગવાનની દયા વિને નથી થતો, વાત સાચી છે, ભગવાનની કૃપાથી જ થાય છે, એમને થતું નથી. પણ ભગવાનની કૃપા થાય કોના ઉપર? જે દાખલો કરે એના ઉપર. દાખલો કર્યા વિના થતી નથી. વિદ્યાર્થી હોયની પછી સંકલ્પ કરે કે એકી પિરિયડ ભરે નહીં, સ્કૂલે જાય નહીં, ટ્યુશન ટ્યુશન રાખે નહીં, અને આખું વર રખડે રાખે, પછી છેલ્લે દી સંકલ્પ ભગવાનને દંડોળ પાંચ કરે ને પાંચ માળા કરે, અને પછી ક્યાંક જેતપુરની મા પૂજા આખા વર્ષની કરે, હે મહારાજ મારો પહેલો નંબર લઈ દેજો, 80% લાવજો, તો ઠાકોરજી ના સુધી લાંબા થાય. મહારાજ કે એવો હું કઈ નવરો નથી. આખું વરત તે તૂટી જાય એટલી મહેનત કરી, ખૂબ દાખલો કર્યો, ખૂબ દાખલો કર્યો, અને દાખલાની ફળશ્રુતિ રૂપે તારા મનમાં એમ જાય છે કે મારું શું થશે, અંત તું મને પ્રાર્થના કર તો અને હું જરૂર સાંભળું છું, અને હું જરૂર તારી સહાયમાં આવું છું, જરૂર તને ફળશ્રુતિ આપું છું. મહારાજે માટે લોયાના 6 વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી. મહારાજ કહે કે નિશ્ચય પણ પૂર્ણ હોય અને ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં પણ વાંધો નહીં, ધર્મ નિયમ બરાબર હોય, તોય યદ્યપિ એનો સંગ ન કરવો, એવું શું લક્ષણ છે? તો મહારાજ કહે કે જે એમ જ કહે છે કે આ કાંઈ આપણું કર્યું થોડું થાય છે, નિયમ ધર્મ આપણા પાડ્યા થોડા પડાય છે, ભગવાન પડાવે તેથી પાડીએ, મારે ક્યાંનો સંગ કરવો નહીં. એક વાત સમજ, એનો મતલબ એકલા મહેમાન ઓથાર લઈ એનો સંગ ન કરવો. બીજામાં તરત પાછું મહારાજ મૂક્યું, મહારાજ કહે કે નિયમ ધર્મ બધા બરાબર પાડે છે, નિશ્ચય પણ દ્રઢ છે, એનો પણ સમાગમ ન કરવો, એવો શું ઉપાય છે? તો મહારાજ કે જે કરે એમાં પોતાનો અહંક લાવે, મેં જ કર્યું, પુરુષાર્થનું જ પ્રધાન પણ લાવે છે, પણ એમાં ભગવાનને વચ્ચે લાવતો નહીં, મારે કે એનો સંગ કરવો નહીં. પુરુષાર્થ કરવો, પણ વિચાર કરે પુરુષાર્થ હું કરું, પણ એની સફળતા તો તે દાડે મળે જે દાડે મારા ભગવાન અંદર ભળે. એટલે પુરુષાર્થ પણ કરે અને ભગવાનની કૃપાની ઈચ્છા પણ રાખે, એ જ ભક્ત મોક્ષના પથમાં સફળ જાય છે. અને ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતે મોડી વાત કરીને ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન, તેમાંથી બીજાને મોળા પાડે છે. ભક્તો એક વાત ચોક્કસ છે, ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ સાધન છે, ભગવાનની પ્રસન્નતાના છે, મોક્ષનો પથ તો નિશ્ચય ઉપર આધારિત છે. મોક્ષ પથ આખો નિશ્ચય ઉપર આધારિત છે, પણ મોક્ષ થઈ જાય ને મહારાજ કદાચ ત્યાં લઈ જાય, પણ મહારાજ આપણે હામું જોઈને કાળું મોઢું કરે શું લઈ લેવાનું? ભગવાન મોઢું મલકાવે એવું ન કર્યું તો શું લઈ લેવાનું? મોક્ષ નિશ્ચયને આધારિત છે. મહારાજે બહુ સરસ વાત મધ્યના છેલ્લા વચનમાં, બહુ સરસ પ્રશ્ન છે કે મોક્ષ તો એક નિશ્ચય વતે થાય છે, મોક્ષ એક નિશ્ચય વતે થાય છે, તો પછી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ કરવાનું કીધું એનો શો હેતુ? મોક્ષ નિશ્ચય વતે થઈ જાય પછી એનો શો હેતુ? મહારાજ બહુ સરસ ઉત્તર કર્યો. મહારાજ કહે કે જીવાત્માનો મોક્ષ તો નિશ્ચય વતે જ થાય છે, મોક્ષ તો નિશ્ચય વતે જ થાય છે, યદ્યપિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારેનું જ્યારે ભક્ત પાલન કરે છે ત્યારે ભગવાન એના પર પ્રસન્ન થાય છે, મોક્ષની છેલ્લી વાત બતાવી, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ચારે દ્રઢ કરે છે એના ઉપર ભગવાનનો અઢળક રાજી પણ પ્રસન્નતા થાય છે, એટલે મોક્ષ તો નિશ્ચયવતે જ થાય છે. એવું ઉત્તર કર્યું, બોલો મહારાજ. મોક્ષ નિશ્ચયવતે છે, પરંતુ પ્રસન્નતા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વિના થતી નથી. તે કદાચ મહેલ જેવો બંગલો હોય, આપણે ઝૂંપડામાં રહેતા મહેલ જેવો બંગલો હોય અને ન્યા કદાચ મળવા ગયા શેઠને, પણ શેઠને મળ્યા અને શેઠ ઉભા રહ્યા અને શેઠે કાળું ધાબળા જેવું મોઢું કર્યું, ક્યાંથી આવો, શું કામ છે, કોનું કામ છે, કેમ આવ્યા, આવો કેમ છો, કઈ બાજુ થાવો છો, એને બદલે આક્રોશથી અને ઉદાસીનતાથી જ્યારે ઉત્તર કરે ત્યારે એ મહેલ કરતાં પોતાનું ઝૂંપડું શ્રેષ્ઠ લાગે. એમ મારા નિશ્ચયવતે કદાચ ધામમાં લઈ જાય, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થયા વિના મેળ ન પડે, શું કામ, આજ્ઞા વિના વાસના બળે નહીં અને વાસના બળ્યા વિના મહારાજ પાસે રહેવાય નહીં. એનો મતલબ નિશ્ચયના બળે મારા તેડવા તો આવે, નિશ્ચયના બળે મારા તેડવા તો આવે, મહારાજ લઈ જાય પણ આજ ન જાય, સમજાય, મહારાજ તો લઈ જાય પોતાના કોલપણ આજ ન જાય. કારણ કે મહારાજ એને જયારે વિમાનો બેસાડીને હંકારે ત્યારે ધર્મ વિના ભક્તિ દ્રઢ નથી કરી, વાસના છે, વાસના છે એટલે મહારાજ એને ગુમરી ખવડાવે અને એમાં કોઈ પદાર્થ જોઈ જાય, કોઈ વિષય જોઈ જાય, એની અંદર એ ખૂટી જાય, મહારાજ એને છોડીને જતા રહે. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ચાર જ્યારે દ્રઢ કરે ત્યારે જીવ નિર્વાસનિક થાય, અને નિર્વાસનિક જે થાય એને નિશ્ચયનું ફળ મળે છે. કારણ કે નિર્વાસનિક થયા વિના મારાના સાનિધ્યનું સુખ પામી શકાતું નથી. મહારાજ મોટા મળ્યા છે, સમજાણા જીવાય કે કીધું પણ ખરું મારા સર્વોપરી, પણ એને ફળશ્રુતિ એને શું મળી, જ્યારે નિર્વાસનિક થાય ત્યારે જ એને ફળશ્રુતિ મળે છે. એટલે સરસ વાત મહારાજ કહે છે, ઇત્યાદિ ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે, માટે હવે આજ દિન આપણા આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ હિંમત રહીત વાત કરશો નહીં, સદાય હિંમત સહિત જ વાત કરજો, અને જે એવી હિંમત રહીત વાત કરે તેને તો નપુંસક જાણવો, નબળી વાત મહારાજ કરે, મહારાજ કે કરે અને તો નપુંસક જેવો જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરો. હિંમત રહીત વાત થઈ જાય તો મહારાજ કે ઉપવાસ કરો, એટલે જિંદગીમાં કદી હિંમત રહીત વાત કરવી નહીં. ભગવાન આવા સર્વોપરી મહારાજ મળ્યા છે તો શું કામ દઢીકરણ ન થાય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ શું કામ દઢ નહીં થાય, જરૂર દઢ થશે, શું કામ મારા સુધી ન પહોંચે, જરૂર પહોંચ્યાશે. અને વાત કરી મહારાજ બતાવેલા સાધનમાં મંડ્યો રે, મંડ્યો રે, મંડ્યો રે, એના પર ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય છે, ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય એટલે મુમુક્ષુનું કામ પૂરું થઈ જાય છે. એવી રીતે મહારાજ સુંદર 17મા વચનામૃતમાં વાત કરી.